प्रश्नोत्तरमाला जैन सिद्धांत प्रश्नोत्तरमाला कॉम्प्यूटर में गो टू पेज नंबर 241 અને પુસ્તકમાં પાનું 202 પ્રશ્ન 430 ક્વેશ્ચન નંબર 430 તો પંચ પરમેશ્વરીને નમસ્કાર કરી અને આપણે શરૂ કરીએ. જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તરમાળા પ્રશ્ન 430 પાનું 202 અને કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 241 પ્રશ્ન 430માં શું કહે છે કે શ્રી સમયસાર બંધ અધિકાર ગાથા 278-279માં સ્ફટિક સ્વભાવથી શુદ્ધ હોવા છતાં લાલ વગેરે રંગના સંયોગથી લાલ આદિ રૂપે કરાય છે. આપણે ગઈ વખતે આના સંબંધી થોડી વાત કરી છે પણ હજી વધારે વિસ્તાર કરવાની જરૂર છે એટલે આપણે લઈએ છીએ. તો સમયસારની ગાથામાં આ વાત એવી રીતે લેવામાં આવી કે સ્ફટિકનો મૂળ સ્વભાવ તો એ શુદ્ધ છે, એમાં કોઈ રંગ છે નહીં, કોઈ જાતનો કલર નથી, પણ એની સાથે સંયોગમાં જેવા રંગનો પદાર્થ હોય એમાં એવો રંગ સ્ફટિકમાં દેખાય. એટલે સ્ફટિકની નીચે લાલ રંગનું કપડું મૂકવામાં આવે તો એ સ્ફટિક લાલ દેખાય, એ એક ઉદાહરણ રૂપે એમાં આપવામાં આવ્યું છે. એ જ્યાં ઉદાહરણ જે લેવામાં આવ્યું છે એ રીતે ઉદાહરણ લેવામાં આવ્યું છે કે સંયોગથી લાલ આદિ રૂપે દેખાય, એટલે લાલ કે લીલો જેવો રંગ હોય એવું દેખાય. તેમ આત્મા સ્વભાવે શુદ્ધ હોવા છતાં અન્ય દ્રવ્યો વડે રાગી આદિ કરાય છે એમ કહ્યું છે, તે ઉપરથી એમ માનવામાં આવે કે જેવો કર્મનો ઉદય હોય તે પ્રમાણે જ તદ્રુપ જ જીવને વિકાર કરવો પડે એવો વસ્તુનો સ્વભાવ છે, તો આ માન્યતા બરાબર છે? આ પ્રશ્ન પહેલા સમજવાની જરૂર છે. પ્રશ્નમાં એમ કહ્યું કે સ્ફટિકના ઉદાહરણમાં આપણે જોઈએ છીએ કે સ્ફટિક લાલ જે કપડાને લઈને જેવો રંગ છે કપડાનો એવું સ્ફટિક થઈ જાય છે એવું દેખાય છે, તો એ રીતે આ જીવ પણ એ રાગી દેખાય, એટલે કે એવી જ રીતે રાગી અથવા દ્વેષી એ પરિણમે કર્મનો જેવો ઉદય હોય અને કર્મના ઉદયને લઈને એને રાગ અથવા દ્વેષ થાય. જેમ પેલું લાલ કપડું હતું એને લઈને એમાં લાલ જાય દેખાતી હતી, સ્ફટિક આખો લાલ થઈ જતો હતો, તો એવી રીતે એમ અહીંયા બને કે કર્મનો ઉદય જેવો હોય એવા ઉદય પ્રમાણે જીવને વિકાર કરવો પડે. ભલે મૂળ સ્વભાવ તો જીવનો શુદ્ધ છે પણ છતાંય એની ઉપર આવી પડેલી ઉપાધિ એટલે કે કર્મનો ઉદય અને કર્મના ઉદયના નિમિત્તે એ પછી વિકારી ભાવ કરે, તો આ માન્યતા બરાબર છે કે નથી બરાબર? અહીંયા આ માન્યતા બરાબર નથી. એ માન્યતા જૂઠી છે. અને એ વિશે અહીંયા ખુલાસો કરવામાં આવ્યો છે કે આ માન્યતા બરાબર નથી, જૂઠી છે. અને આ વિષયનો ખુલાસો શ્રી સમયસાર નાટક બંધ દ્વારમાં નીચે મુજબ કર્યો છે. એટલે સમયસાર નાટકની અહીંયા ગાથા જે આપી છે એને અહીંયા ખુલાસા રૂપે લેવામાં આવી છે કે આ માન્યતા બરાબર નથી. હવે આ માન્યતા કેમ બરાબર નથી એ પહેલા સમજી લઈએ અને પછી જરા ગાથામાં વિસ્તારથી સમજીએ. કેમ કે આ ઉદાહરણ જે રીતે અહીંયા લેવામાં આવ્યું છે એવી વાત નથી. સ્ફટિકનું ઉદાહરણ છે એને બરાબર અહીંયા પ્રશ્નમાં જે રીતે લીધું છે એ બરાબર યોગ્યતા પ્રમાણે નથી લીધું. સ્ફટિકનો સ્વભાવ શુદ્ધ છે, નિર્મળ છે, ત્યારે પણ એ સ્ફટિક શુદ્ધ નિર્મળ છે. અને એ જ્યારે કોઈ પણ પદાર્થના સંયોગમાં આવે છે, લાલ કે કાળા કે લીલા એ પદાર્થના સંયોગમાં આવે છે, ત્યારે પણ સ્ફટિક તો શુદ્ધ જ છે, નિર્મળ જ છે. એ જાહેર રૂપે જે દેખાય છે એ તો એ સમયે એવી પર્યાય એમ દેખાય છે, પણ એમાં કઈ સ્ફટિકની અંદર એ લાલાશ કે કાળાશ ઘૂસી જતા નથી. એટલે સ્ફટિક કઈ લાલ થઈને પરિણમન કરે છે એમ નથી, એ તો ઉપચાર છે. મૂળ વસ્તુનું સ્વરૂપ એવું છે કે સ્ફટિક તો એવો ને એવો જ છે. એક સમયમાં જે સ્ફટિક તમને શુદ્ધ નિર્મળ લાગે એનાથી તમે એ સંયોગથી હટાવી લો તો શુદ્ધ નિર્મળ તમને દેખાય જ છે. એટલે કઈ સ્ફટિક કઈ લાલ થઈને પરિણમતો નથી, સ્ફટિક લાલ થતો જ નથી. સ્ફટિક સ્ફટિક જેમ છે તેવો ને તેવો જ રહે છે. એની સાથે તમે લાલ કપડું લાવો તો પણ એ લાલ નથી થતો, અને લાલ કપડું ન લાવો તો પણ એ લાલ નથી થતો. એ કોઈ રીતે રંગવાળો થતો જ નથી. એટલે મૂળ વસ્તુ એ ઉદાહરણ જે છે તે એ માટે લેવામાં આવ્યું છે કે જેમ સ્ફટિક નિર્મળ શુદ્ધ રહે છે ત્રણેય કાળ ત્રિકાળ, એટલે કોઈ પણ સમયે સ્ફટિક અશુદ્ધતાને ગ્રહતો નથી, મલિનતાને ગ્રહતો નથી. સ્ફટિક ક્યારેય પણ એ પોતે મલિનતાને પોતાનામાં લેતો નથી, એ ક્યારે મલિન થતો નથી, દૂષિત થતો નથી, રંગવાળો થતો નથી. એ ત્રણેય કાળ એ તો શુદ્ધ છે, એ તો શુદ્ધ જ છે. એ જ રીતે આત્માનું સ્વરૂપ પણ નિર્મળ શુદ્ધ જ છે. અને એ ત્રણેય કાળે ત્રિકાળ આત્માનું શુદ્ધ સ્વરૂપ કયા કાળમાં નથી, એવું નથી કે ભૂતકાળમાં નહોતું અથવા તો અત્યારે વર્તમાનમાં શુદ્ધ સ્વરૂપ નથી, એમ નથી. આત્માનું મૂળ સ્વરૂપ તો શુદ્ધ નિર્મળ જ છે. એ ક્યારેય ખરડાયું નથી, ક્યારેય મેલું થયું નથી, એમાં કોઈ જાતની મલિનતા આવી નથી. કર્મનો ઉદય આવે છે ત્યારે જીવ વિકારી ભાવે પરિણમે છે, તો એ કઈ કર્મના ઉદયને કારણે થઈને જીવ વિકારી ભાવે પરિણમે છે એમ નથી. કર્મના કારણે થઈને વિકારી ભાવે પરિણમે છે એમ નથી. જીવ પોતાની યોગ્યતાથી એ વિકારી ભાવે પરિણમે છે. જીવમાં વિકારી ભાવે પરિણમવાની યોગ્યતા છે, અને એ એવી યોગ્યતા રૂપે એને પરિણમવું હોય તો પરિણમે, અને ન પરિણમવું હોય તો ન પરિણમે. એને કોઈ કહેતું નથી કે તું વિકારી ભાવે પરિણમ. એને જે કર્મનો ઉદય આવ્યો છે અને એ કર્મને કારણે થઈને જે સંયોગો આવ્યા છે અને એ સંયોગોને લઈને એને ક્રોધ આવે કે દ્વેષ થાય એવા સંયોગો છે, છતાં પણ એને ક્રોધ કરવો કે દ્વેષરૂપ પરિણમવું એ એના હાથમાં છે. એ માટે જીવ પોતે સ્વતંત્ર છે. એ સંયોગો એને કંઈ ક્રોધ કરાવે છે એમ નથી. જો એ જ્ઞાની છે તો એ સંયોગો સાથે જોડાતો નથી અને ક્રોધ કે બીજા કોઈ દ્વેષ ભાવ કરતો નથી, એ જ પ્રમાણે રાગ પણ નથી કરતો. પણ જો જ્ઞાની નથી, અજ્ઞાની છે, તો પછી એ જેવો કર્મનો ઉદય છે, જેવા સંયોગો વર્તી રહ્યા છે, એવા સંયોગો સાથે એ જોડાય છે. અને એવું જોડાવું પણ બધાનું જુદું જુદું છે. અજ્ઞાનીઓનું પણ કંઈ એક સરખું નથી. કોઈ એની સાથે વધારે તન્મયતાપૂર્વક જોડાય છે એટલે વધારે તીવ્ર બંધ કરે છે, બીજો છે તે ઓછી તન્મયતાપૂર્વક જોડાય છે તો ઓછો બંધ કરે છે. એને જોડાવું એવું જરૂરી નથી. રાગમાં પણ એવું છે, દ્વેષમાં પણ એવું છે, ક્રોધમાં પણ એમ જ છે. આપણે એક સામાન્ય ઉદાહરણ લઈએ એટલે તરત આ વાત સ્પષ્ટ સમજાઈ જાય. આપણે બધા સાથે જમીએ છીએ, બરાબર. એક જ પ્રકારનું સારું સ્વાદિષ્ટ ભોજન બધાની થાળીમાં આવ્યું છે અને બધા સાથે જ ડીશમાં જે સ્વાદિષ્ટ ભોજન છે, બરાબર, એને આપણે ખાઈએ છીએ. હવે આ એક સંયોગ છે, આ કર્મનો એવો ઉદય આવ્યો કે આપણને બધાને સ્વાદિષ્ટ ખાવાનું મળ્યું, એવો એક સંયોગનો એવો ઉદય છે કર્મનો, અને એવા સંયોગો એ વખતે થયા. હવે આ વખતે આપણા બધામાં બેઠેલા જે છે એ બધા જે જ્ઞાની છે એમાંના, એ તો એની સાથે એ રીતે જોડાતા જ નથી કે આ બહુ સરસ છે ને આ એકદમ સ્વાદિષ્ટ છે ને બહુ મજા પડીને આજે તો મજા આવી ગઈ આમ જે બોલતા હોય છે ને એવું કઈ એમને તો થતું નથી કે બોલતા પણ નથી. ઠીક છે, જે છે તે ખાઈ લે છે, એમને કઈ એ તરફની રૂચિ નથી, એના તરફ કોઈ સભાનતા નથી, એટલે એમને એ રીતે એમને રાગ વર્તતો નથી. ઠીક છે, ખોરાક છે, પૂતગળ છે, ખાઈએ છીએ તો ખાઈ લીધું, બરાબર. બીજા છે જે અજ્ઞાની છે એ એમાં જોડાય છે, એમાં એક વ્યક્તિ ખૂબ વખાણ કરીને ખાય છે, આવું તો કે ક્યારેય ખાધું નથી, છેલ્લા 15 વર્ષમાં આવું નથી ખાધું, બહુ સરસ, શું કેવું, એટલા વખાણ કરે છે, એટલા વખાણ કરે છે કે વાત ન પૂછો, અને આગળ ચાટતા જાય છે ને એ ખાય છે. ખાય છે તો એટલું જ, કે વધારે ખાઈ જાય છે એમ પણ નથી, પણ એટલા બધા વખાણ કરે છે, આપણે જમીએ છીએ અડધો કલાક સુધી બસ એમાં ને એમાં તન્મયતા પૂર્વક કરે છે, એ અજ્ઞાની છે. એની બાજુમાં બેઠેલા બીજા પણ અજ્ઞાની છે, પણ એ સામાન્ય કહે છે, એમને પૂછે છે કે ભાઈ કેવું લાગ્યું, તો કે ના બહુ સરસ છે, સ્વાદિષ્ટ છે, બસ એટલું જ, વધારે પછી એમાં આગળ પછી એ કઈ એટલા તન્મય નથી થઈ જતા. હવે બંનેના ભાવ આમ તો અજ્ઞાનીના જ છે, તેમ છતાં બંનેનું જોડાવું કેવું છે એમાં ફેર છે, એમાં બંનેનું જોડાવામાં ફેર છે. અને પેલા ત્રીજા જે જ્ઞાની મહાપુરુષ છે એમનું, એ તો જોડાતા જ નથી, સંયોગ સાથે એ તો જોડાતા જ નથી. હવે જે સંયોગ સાથે જોડાતા નથી, અલિપ્ત રહે છે, અને પોતે એ વખતે પણ આત્માના વિચારમાં જ રહ્યા છે, તો એમને કર્મબંધ ક્યાંથી થાય? એમને રાગ, એ રાગ એમને કરાવી શકતું નથી ને એમને કર્મબંધ થતો નથી, પોતે સ્વતંત્રપણે જ એ જોડાય છે અને એવા ભાવ કરે છે, વિભાવના ભાવ કરે છે. અને પેલા ભાઈ જે ખૂબ ભાવ કરતા હતા, વિભાવના ભાવ ખૂબ વખાણ કરતા હતા, એમને વધારે કર્મનો બંધ પડે છે, તીવ્ર બંધ પડે છે, સ્થિતિ બંધ પણ વધારે પડે છે, અનુબંધ પણ વધારે પડે છે, અને પેલા જે ઓછો કરતા હતા એને ઓછો પડે છે. પણ કહેવું એ છે કે જીવે આવી પડેલા સંયોગો સાથે જોડાવું કે ન જોડાવું એને કોઈ ફોર્સ કરતું નથી, દબાણ કરતું નથી, કોઈ કરાવતું નથી. એને ન જોડાવવું હોય તો ન જોડાય, એ એની મરજીની વાત છે, એની ઈચ્છાની વાત છે, એ માટે એ પોતે સ્વતંત્ર છે. એ જોડાય છે તે અજ્ઞાની છે, અજ્ઞાનને કારણે, મિથ્યાત્વને કારણે એ સંયોગો સાથે જોડાય છે, અને જોડાય છે એટલે નવા કર્મ બંધાય છે. પહેલાના પૂર્વના જે કર્મ હતા એ ફળરૂપે આવ્યા એટલે સંયોગ મળ્યા, ત્યાં સુધી જે વાત છે એ તો પહેલાના કર્મની વાત થઈ, હવે એ તો થવાની હતી એટલે થઈ, અને એ તો બધાને થાય છે, મુનિઓને પણ થાય અને મહારાજાઓને પણ થાય અને ચક્રવર્તીને પણ થાય, પૂર્વના કર્મના ઉદય પ્રમાણે જે કંઈ પ્રાપ્તિ થવી હોય તે થાય. પણ એથી કરીને હવે શુક્ર એ અજાગૃતિ રાખે, હવે એ જો જાગૃતિ રાખે અને એની સાથે નથી જોડાતો તો કોઈ કર્મનો બંધ થતો નથી, એટલે આશ્રવ થતા નથી, ભાવ બંધ થતા નથી અને નવા કર્મો બંધાતા નથી, એટલે એને કોઈ કરાવતું નથી. એટલે સ્ફટિકનું ઉદાહરણ જે રીતે અહીંયા આમ આપી અને કહી દઈએ કે સ્ફટિક જે એની સાથે રહેલા લાલ કપડાને કારણે લાલ થઈ જાય છે, એવી રીતે આ જીવ પણ એને એવા સંયોગો આવ્યા છે તો કર્મના ઉદયને કારણે થઈ અને એ એવો થઈ જાય છે, રાગી કે દ્વેષી, તો એ વાત બરાબર નથી, એ વાત બેસતી નથી. કેમ કે ત્રિકાળ, ત્રણેય કાળ જેમ સ્ફટિક જે છે એનું તો શુદ્ધ જ સ્વરૂપ છે, નિર્મળતા જ એમાં તો છે, એ રીતે જીવ તો શુદ્ધ નિર્મળ જ છે, ત્રણેય કાળ શુદ્ધ નિર્મળ છે, એ કોઈના કારણે થઈ અને મલિનતા ગ્રહણ કરતો નથી. આટલું સમજ્યા પછીથી આપણે હવે વધારે સમજવા માટે અહીંયા જે રીતે લેવામાં આવ્યું છે સમયસાર નાટકમાંથી જે ગાથા લઈ અને સમજાવ્યું છે એનો વધારે આપણે વિચાર કરીએ, તો અહીંયા આ વાત એ કહી કે ભાઈ એ માન્યતા જૂઠી છે, અને એનો ખુલાસો અહીંયા ગાથામાં મૂક્યો છે કે જૈસે નાના બરનપુરી બનાઈ દીજે હેઠ, આપણે આખી વાત વાંચી લઈએ છીએ ગાથા, ઉજ્જવલ વિમલ મુનિ સૂરજ ક્રાંતિ હૈ, ઉજ્જવલ ભાષય જબ વસ્તુ કો વિચાર કીજે, પુરી કી ઝલક સૌ વરન ભાંતિ ભાંતિ હૈ, તૈસે જીવ દરવ કો પુદગલ નિમિત્ત રૂપ, તાકી મમતા સૌ મોહ મદિરા કી ભાંતિ હૈ, ભેદ જ્ઞાન દ્રષ્ટિ સૌ સ્વભાવ સાધી લઈ જઈ તહા, સાચી શુદ્ધ ચેતના અવાચી સુખ શાંતિ હૈ. અને આપણે એક એક શબ્દનો અર્થ કરશું તો વધારે વાર લાગશે, આપણે મૂળ એનો ભાવાર્થ રૂપે અહીંયા અર્થ આપ્યો છે એ જ વાંચીએ અને એમાંથી જ આપણે સમજીએ અને એનો વિસ્તાર કરીએ. અહીંયા અર્થમાં કહ્યું છે કે જેમ સ્વચ્છ અને સફેદ સૂર્યકાંત અથવા સ્ફટિક મણીની નીચે અનેક પ્રકારના ડોક મૂકવામાં આવે તો તે અનેક પ્રકારના રંગ બેરંગી દેખાવા લાગે છે, આ વાત આપણે સમજ્યા છીએ. અને જો વસ્તુનું અસલી સ્વરૂપ વિચારવામાં આવે તો ઉજ્જવલતા જ જણાય છે. એટલે સ્ફટિકનું અસલી સ્વરૂપ, મૂળ સ્વરૂપનો જો વિચાર કરવામાં આવે તો શું થાય? તો એમાં ક્યાંય આપણને મલિનતા જણાય નહીં. સ્ફટિક તો મલિન છે જ નહીં, શુદ્ધ જ છે. એક સંયોગોમાં આવ્યો છે તો પણ એ તો શુદ્ધ જ છે, એટલે મલિનતા દેખાતી જ નથી. સ્ફટિકનું મૂળ સ્વરૂપ, અસલી સ્વરૂપ, ઓરિજિનલ, એને જો જોવામાં આવે, એનો વિચાર કરવામાં આવે તો એમાં શું દેખાય? ઉજ્જવલતા જ જણાય છે. તેમ જીવ દ્રવ્યને પૂતગળ તો માત્ર નિમિત્ત રૂપ છે, પણ તેની મમતાના કારણથી મોહ મદિરાની ઉન્મત્તા થાય છે. એટલે કે મોહ એને ઉપજે છે. મોહ મદિરા કયો છે? મોહને દારૂ કયો છે? દારૂ પીને માણસ પોતે પોતાનું ભાન ગુમાવી બેસે છે. એટલે એવી રીતે મોહને લઈને જીવ અજ્ઞાની થાય છે, મિથ્યા દ્રષ્ટિ થાય છે અને પોતે ભાન ગુમાવી દે છે. કેવું ભાન ગુમાવે છે? કે જે સત્ય જ્ઞાન છે, જેવું હોવું જોઈએ તેવું ન માને, એટલે એ રીતે ભાન ગુમાવી દે છે. વસ્તુને વસ્તુ તરીકે જાણતો નથી, જેવું સ્વરૂપ છે એ રીતે નથી જાણતો, એટલે એને મોહ મદિરાની ઉન્મત્તા થાય છે, એમ શબ્દ મૂક્યા છે અહીંયા. એટલે જીવ દ્રવ્યને પૂતગળ તો માત્ર નિમિત્ત રૂપ છે, પણ તેની મમતાના કારણે, એ પૂતગળ દ્રવ્યની મમતાના કારણે, પેલું સ્વાદિષ્ટ ભોજન છે ને એની મમતાને લઈને, અને એને પાછું મોહ છે, મોહની ઉન્મત્તા વર્તે છે, એને ખૂબ મોહ છે એમાં, એ વસ્તુમાં, એને લીધે થઈને, એટલે કારણ એ નિમિત્ત કારણ છે. વસ્તુ જે આવી છે, સ્વાદિષ્ટ ભોજન છે, એ તો નિમિત્ત કારણ છે. એ કઈ ભોજન એમ નથી કહેતું, પેલા રસગુલ્લા દાખલા તરીકે કે કઈ પણ છે અંદર જે થાળીમાં જે તમને ખૂબ સ્વાદિષ્ટ લાગ્યું છે, એ એમ નથી કહેતું કે તમે મોહ રૂપે પરિણમો. મોહ તો તમારામાં પડ્યો છે, એટલે એના મમત્વને કારણે એ તમે એમાં રાગી થાઓ છો. પેલું તો નિમિત્ત છે, નિમિત્ત કઈ કરતું નથી. આગળ કહે છે કે તો પણ ભેદ વિજ્ઞાન દ્વારા, આવું છે છતાં પણ ભેદ વિજ્ઞાન દ્વારા સ્વભાવ વિચારવામાં આવે, આ રીતે એની દશા વર્તી હોય, રાગી થઈને એ વર્તતો હોય, છતાં પણ જો એ વખતે પણ જો એમ વિચાર કરવામાં આવે કે પેલો જે રાગ કરી રહ્યો છે એના તરફ જોવામાં આવે ભેદ જ્ઞાન દ્વારા, તો આપણને સમજાય છે કે એ જીવ પણ ત્રિકાળ, એનો મૂળ સ્વભાવ કેવો છે? તો મૂળ સ્વભાવ તો એનો શુદ્ધ જ છે. એ ભલે અત્યારે પર્યાયમાં એ રાગી થયો છે, કૂદે છે, નાચે છે કે બહુ સરસ જમવાનું, બહુ સરસ જમવાનું, પણ એ તો અત્યારે વર્તમાન પર્યાયમાં દેખાય છે. એનું મૂળ સ્વરૂપ જો જોવામાં આવે, એટલે મૂળ સ્વરૂપનો ભેદ જ્ઞાન કરીને વિચાર કરવામાં આવે, એને સમજવામાં આવે, તો આપણને જણાય છે કે એ પણ ભગવાન આત્મા જ છે. અને કેવો ભગવાન આત્મા છે? તો કે સિદ્ધ સમાન ભગવાન આત્મા જ છે. અત્યારે વર્તમાનમાં એ પોતે મોહને કારણે, અજ્ઞાનને કારણે, આ પૂતગળના નિમિત્તે એ રાગી થયો છે, ગાંડો થયો છે, ઉન્મત્ત થયો છે, પણ એનું સ્વરૂપ કઈ એવું નથી. એનું સ્વરૂપ મૂળ તો શુદ્ધ નિર્મળ છે, સિદ્ધ સમાન છે, ભવ્ય છે. એ ગમે ત્યારે એ પોતે એની ભવ્યતાને પુરવાર કરશે. એટલે ભેદ વિજ્ઞાન દ્વારા સ્વભાવ વિચારમાં આવે તો સત્ય અને શુદ્ધ ચૈતન્યની વચનાતીત સુખ શાંતિ પ્રતીત થાય છે. એમાં પણ એ જ દેખાય છે જે સિદ્ધ ભગવાનમાં છે, એ જ પડ્યું છે એમાં. એની વ્યક્તતા નથી થઈ, પણ શક્તિ અપેક્ષાએ એવો જ છે. કોઈ પણ જીવને આપણે જોઈએ છીએ તો આપણે છકાયના જીવ કહીએ છીએ. એ છકાયના કહેવાની આપણને જે ટેવ પડી છે ને, એ જ ખોટી ટેવ પડી છે. જીવ તો જીવ છે, બધા શુદ્ધ નિર્મળ જ છે. એની એ વર્તમાન પર્યાય છે. એટલે આપણે એક ઇન્દ્રિય સ્થાવર બધા પાંચ અને ત્રસ છઠ્ઠા એમ કરીને છકાયના જીવ કહીએ છીએ. કોઈ છકાય બકાય કઈ છે જ નહીં. એ તો એ વખતની એની એવી યોગ્યતા છે, અને એવી યોગ્યતાને અનુરૂપ એને એવું શરીર મળ્યું છે, અને એ કઈ શાશ્વત કાયમ રહેવા વાળું શરીર નથી. અને એની એ પર્યાય પણ કોઈ કાયમ રહેવા વાળી છે જ નહીં. પણ કાયમ રહેવા વાળું જે જીવ દ્રવ્ય જે છે, એના તરફ આપણી દ્રષ્ટિ જતી જ નથી. એને આપણે ભગવાન આત્મા જે સમજવો જોઈએ, એવી દ્રષ્ટિ આપણી થતી નથી. જો એને પણ આપણે ભગવાન આત્મા સમજીએ તો સીધી રીતે સહેલાઈથી અહિંસા જ ઉત્પન્ન થાય. પછી હિંસાનો ભાવ ક્યાં રહે? તમે ભગવાન આત્મા, નાનામાં નાના જીવને ભગવાન આત્મા સમજવાનું ચાલુ કરો, પછી ક્યાં હિંસા થવાની છે? છકાયના જીવની રક્ષા કરવાનો ભાવ તમને જે છે, એની પછી ક્યાં જરૂર જ રહે છે? તમે બધાને ભગવાન જ માનો છો, સૂક્ષ્મ જીવો છે, કીડી મકોડા બધાને તમે એમ કહો કે આ ભગવાન આત્મા, તો પછી એની હિંસાનો પ્રશ્ન જ ક્યાં ઉપસ્થિત થયો? તમને એવો ભાવ થતો જ નથી. એટલે સહજ રીતે છકાયના જીવની રક્ષા અહિંસા એ જ વર્તે છે. એટલે અહીંયા વાત આપણે એ રીતે લીધી છે કે એનું સ્વરૂપ જેવું શુદ્ધ નિર્મળ છે એવું જ પ્રતીત થાય છે, એટલે એ ગમે તે પર્યાયમાં હોય છતાં પણ એમ જ છે. સ્ફટિકનું ઉદાહરણ જે છે એની સમજ જે છે તે ખોટી સમજ હતી, આ સમજ સાચી છે. હજી આગળ આપણને બીજો ખુલાસો કરે છે અહીંયા, એમાં કહે છે કે ઉપરની ગાથા ટીકા અને તેના કળશના અનુસંધાનમાં સમયસાર ગાથા 280માં પણ આ વિષયનો સ્પષ્ટ ખુલાસો કરવામાં આવ્યો છે. ગાથા 280 સમયસારની, એમાં પણ આનો ખુલાસો કરવામાં આવ્યો છે, સ્પષ્ટતા કરી છે. ત્યાં જણાવ્યું છે કે વસ્તુ સ્વભાવને જાણતા જ્ઞાનીઓ, વસ્તુ એટલે આત્મા, આત્માને એના સ્વભાવને, આત્માનો સ્વભાવ કેવો છે એને જાણનારા જ્ઞાનીઓ, બીજા તો કોણ જાણે, અને જે જાણે છે એ જ જ્ઞાની છે. એટલે વસ્તુ સ્વભાવને જાણતા જ્ઞાનીઓ એવા આત્માઓ પોતાના શુદ્ધ સ્વભાવથી જ ચ્યુત થતા નથી, પોતાનો જેવો સ્વભાવ છે એવા સ્વભાવને એ છોડતા નથી, એ સ્વભાવથી ખસી જતા નથી. એવો સ્વભાવ જે શુદ્ધ છે તો એ શુદ્ધ સ્વભાવ રૂપે જ પરિણમે છે, એનાથી ખસતા નથી, એનાથી વિપરીતપણે વર્તતા નથી, એ ચ્યુત થતા નથી, ખસતા નથી. તેઓ કર્મનો ઉદય હોવા છતાં રાગ દ્વેષ મોહ ભાવના કરતા થતા નથી. એમને પણ કર્મના ઉદય તો હોય, કેમ કે અત્યારે વર્તમાનમાં એમની એ દશા છે, એ જ્ઞાની થયા છે અને બધું જેમ છે તેમ સ્વરૂપ જાણે છે, પણ પૂર્વે એમને જયારે અજ્ઞાન અવસ્થામાં જે કઈ કર્મ કર્યા હતા એના ઉદય તો અત્યારે આવી જ રહ્યા છે. તો એવા ઉદય આવે છે છતાં પણ એ અત્યારે જ્ઞાની થયા છે, એટલે એવા ઉદય સાથે કર્મના ઉદય હોવા છતાં પણ પોતે રાગ દ્વેષ રૂપે મોહના ભાવ રૂપે વર્તતા નથી, એટલે રાગી થતા નથી, દ્વેષી થતા નથી, કે એના મોહના કરતા થતા નથી, કે એ હું કરું છું એવું પણ એમને છે નહીં. અને ગાથા 281માં કહ્યું કે વસ્તુ સ્વભાવને નહીં જાણતા એવા અજ્ઞાની જીવો, વસ્તુ સ્વભાવ એટલે આત્માનો સ્વભાવ, આ જીવ દ્રવ્ય આત્મદ્રવ્ય ત્રિકાળ રહેવા વાળું દ્રવ્ય એને વસ્તુ કહીએ છીએ આપણે, એનો કેવો સ્વભાવ છે એવા સ્વભાવને જે નથી જાણતા એવાને અજ્ઞાની કયા છે. એ પછી ભલે મોટા પીએચડી થયા હોય તો પણ એ અજ્ઞાની છે, આત્માના સ્વભાવને નથી જાણતા એ બધા અજ્ઞાની છે. એટલે એવા અજ્ઞાની જીવો કર્મની સાથે એકતા બુદ્ધિ કરે છે, એટલે કે કર્મનો ઉદય આવે છે અને જે સંયોગો રચાય છે એની સાથે એકતા બુદ્ધિ કરે છે. કેવી રીતે કરે છે કે પેલું આપણે જમવા બેઠા હતા ને એની અંદર જે બનાવનારા બહેન હતા એ ખુશ થાય છે. આપણે પેલા જમવાનું બનાવ્યું, બધા સાથે બેસીને જમીએ છીએ ત્યારે એક ભાઈ ખૂબ વખાણ કરે છે ઉછળી ઉછળીને, પેલા જ્ઞાની છે એને કઈ નથી અને પેલા એક બીજા ભાઈ છે તે થોડા વખાણ કરે છે. પણ એ વખતે જેમણે આ વાનગી બનાવી હતી એ બનાવનાર બહેન છે એ શું કરે છે, એ બહુ અંતરમાં ખુશ થાય છે, એમને એમનું માન પોસાય છે. એ એકતા બુદ્ધિ એ રીતે કરે છે કે મેં આ વસ્તુ બનાવી, મેં આ રસગુલ્લા બનાવ્યા જેના આ બધા વખાણ કરી રહ્યા છે, મેં બનાવ્યા. એટલે હવે જેટલા પ્રમાણમાં જેવી એમને થાય એટલા પ્રમાણમાં થાય, કેમ કે એ અજ્ઞાની છે, આપણે અજ્ઞાની લઈએ તો. એટલે એ જ એ પેલા ભાઈ ઉછળતા ભાઈની જેમ જો એ પણ લઈ લે કે મેં બનાવ્યા, મેં આમ કર્યું એટલે થયું, મેં જો એમાં આમ ધ્યાન ન રાખ્યું હોત ને તો આટલા સોફ્ટ નહીં થતા. અને એના ઉપર એ પછી પાછા આ બધું જમવાનું પતી જાય પછી તે અડધો કલાક પાછા બોલે છે બધા સાથે, એના ઉપર ડિસ્કશન કરે છે કેવી રીતે બનાવ્યા ને શું શું તકલીફ પડી ને ક્યાં ગયા ને સવારના પોરમાં દોડતા ગયા ને લઈ આવ્યા ને આમ ને તેમ ને બધું. હવે રસગુલ્લા તો ખવાઈ ગયા, લોકોના પેટમાં પડી ગયા ને કાલે એની તો વિષ્ઠા થવાની છે. હવે એના વિશે પેલા બહેન બિચારા નક્કામાના આ બધું કરી રહ્યા છે અને એક કલાક એમાં પોતે અભિમાનમાં વર્તે છે. હવે કેટલા બધા કર્મો બાંધે છે, અભિમાનમાં વર્તે એટલે પોતે પોતાના નિજ સ્વભાવપૂર્વક નથી વર્તતા, એટલે કર્મ બંધાય છે, ભાવ કર્મ થાય છે. પોતાના શુદ્ધ નિર્મળ સ્વભાવ કરતા બીજી કોઈ પણ રીતે પરિણમીએ ત્યારે બે જ વસ્તુ બને, કાં તો શુભ અને કાં તો અશુભ, એવા બંધ પડે. શુદ્ધમાં નથી એટલે બે માંથી કોઈ એક બંધ પડે, એટલે એ અભિમાનપૂર્વક વર્તે મનમાં એટલે એમને પણ એ રીતે બંધ પડે, એ ખોટા નક્કામાના કર્મ બાંધે છે. હવે જો એની સાથે એકતા બુદ્ધિ ન કરે, એ જગ્યાએ બહેને બનાવ્યું એની જગ્યાએ જો એ જ વાનગી બીજા કોઈ બહેને જે આત્મજ્ઞાની હોય એમણે જો બનાવી હોત તો એ એમ કહેત કે ભાઈ એ તો વાનગી એ વખતે એવી બનવાની હશે ને બની, એમાં કઈ મેં કર્યું છે એમ નથી. હું તો ઘણી વાર વાનગી બનાવું છું કે દર વખતે કઈ સારી જ બને છે, કોઈ વખત ખરાબ બને છે કે કોઈ વખત સારી બને છે, જે બનવાની છે તે બને છે, એમાં મારું કઈ કરવું છે નહીં. વાનગી વાનગીના કારણે બને છે, પૂતગળ છે પૂતગળનો સ્વભાવ છે, ગમે તેટલા મોટા એક્સપર્ટ હોય તો પણ ઘણી વખત વસ્તુ બગડે છે, એટલે એમાં કોઈ અભિમાન કરવા જેવી વાત છે જ નહીં, કેમ કે એનો કરતા જ હું નથી. વાનગી જે બની છે એ પૂતગળ દ્રવ્ય જુદું છે, મારા કરતા જુદું છે. આપણે સ્વાધ્યાય કરીએ છીએ ને, તમારામાંના આ બધા સ્વાધ્યાય કરો છો, એમાંના કોઈક બેનને આવો વિચાર આવે કે એમને ઘરે જયારે કોઈને જમવા બેસાડ્યા હોય, બોલાવ્યા હોય અને પેલા જમવા વાળા વખાણ કરતા હોય, તો એમના મનમાં એમ થાય કે આજે સવારે સ્વાધ્યાયમાં આ વાત સાંભળી છે એ પ્રમાણે મારે એ ભાઈ ભલે ગમે તેટલા વખાણ કરે પણ મારે એમાં આવવું નથી, એ જે બનવાનું હતું એ બન્યું છે, એ કઈ મેં બનાવ્યું છે મારા કારણે થયું છે એમ નથી, તો એમને કર્મ બંધાતા નથી, કેમ કે એકતા બુદ્ધિ નથી ને. એટલે જે જ્ઞાની છે તે સંયોગો સાથે એકતા બુદ્ધિ કરતા નથી, થાય છે તો થાય છે, જુએ છે, દ્રષ્ટા ભાવે લઈ લે છે, બહુ તો બસ બરાબર ઠીક છે કરીને વાત પૂરી કરે છે, અને એનો તંતુ આગળ લંબાતો નથી. પેલા તો પછી એટલું લંબાવે બીજે દિવસે વાત કરે બેનપણીને, પાછો ફોન કરીને કરે કે ગઈકાલે મારે ત્યાં જમવા આવ્યા અને રસગુલ્લા તો એવા બન્યા હતા વાત ન પૂછો, બધાએ ખૂબ વખાણ્યા અને બધાએ ખૂબ ખાધા, અઠવાડિયા સુધી એનો મદ રહે હજી. આ બધી વાતો જે છે એ બધા કર્મ બંધનું કારણ થાય છે, અને એમને એમ હોય મનમાં, પાછા એમ માનતા હોય કે ભાઈ આમાં આપણે ક્યાં કઈ પાપ કરીએ છીએ. મોટા ભાગના જૈનોને મનમાં એમ છે કે ભાઈ અમે તો કોઈ પાપ કરતા નથી, તો અમને કેમ તમે એમ કહો છો કે તિર્યંજમાં જશો, હવે તમે મને બતાવો કે આમાં તિર્યંજ સિવાય બીજી કઈ જગ્યાએ જવાનું થાય, અભિમાનમાં વર્તે તો બીજે ક્યાં જવાનું થાય, તિર્યંજમાં જ જવાનું થાય, બીજું શું થાય. એટલે અહીંયા વાત એ કહે છે કે વસ્તુ સ્વભાવને નહીં જાણતા એવા અજ્ઞાની જીવો કર્મની સાથે એકતા બુદ્ધિ કરે છે અને ભેદ જ્ઞાન કરતા નથી. બહુ સરસ વાત લીધી છે, આ બધું સમજવાનું છે. અહીંયા આપણે નિમિત્તનો અધિકાર ચાલે છે, પણ નિમિત્તની વાત તો ઠીક છે, પણ ઘણું બીજું બધું આમાં સમજવાનું છે, તત્વજ્ઞાન ઘણું સમજવાનું છે. તો એ એકતા બુદ્ધિ કરે છે અને ભેદ જ્ઞાન કરતા નથી, તેથી તે કર્મના ઉદયમાં જોડાય રાગ દ્વેષ મોહ આદિ ભાવના કરતા થાય છે. હવે ત્રીજી વાતમાં પણ સમયસારની વાત કહે છે કે સમયસાર બંધ અધિકારની ગાથાઓમાં એમ સમજાવ્યું છે કે આત્માનો ધ્રુવ સ્વભાવ અબંધ છે. જો બંધ અધિકાર છે ને, બંધ અધિકાર એટલે કેવી રીતે કર્મનો બંધ થાય છે એનો આખો અધિકાર છે, એને બંધ અધિકાર કહીએ છીએ આપણે. એ બંધ અધિકારની અંદર એ સંબંધી ઘણી બધી વાત છે, કેવી રીતે કર્મ બંધાય છે અને શું છે. તો એમાં એમ જણાવ્યું છે કે આત્માનો ધ્રુવ સ્વભાવ છે તે અબંધ છે. ધ્રુવ સ્વભાવ આત્માનો જે છે, ત્રિકાળ જે રહેવા વાળો છે, એ તો અબંધ છે, એને કોઈ બંધ પડતો જ નથી. તેનો જેવો આશ્રય કરતા નથી એવા ધ્રુવ સ્વભાવનો કે જેનો કોઈ બંધ થતો નથી, અને એ એવું ને એવું શુદ્ધ નિર્મળ એવું જ રહે છે, જે બદલાતું નથી, ગમે તેવા સંયોગો આવે, ગમે તેવી પર્યાયો થાય, ગમે તે થાય, તેમ છતાં જે બદલાતું નથી એવું ધ્રુવ તત્વ જે પડ્યું છે એ ધ્રુવ એ અબંધ છે. અને જેઓ એ ધ્રુવનો આશ્રય કરે છે એમને માટે તો એમની દ્રષ્ટિ આત્મા તરફ ગઈ છે, એટલે એમને બંધ નહીં થાય અથવા તો અલ્પ થશે. એટલે કહે છે કે તેનો જેવો આશ્રય કરે છે એની વાત નથી લીધી, પહેલા નથી કરતા એનું કહે છે કે જેઓ એનો આશ્રય કરતા નથી તેને જ ભાવ અને દ્રવ્ય બંધ થાય છે. એટલે ધ્રુવ સ્વભાવનો જે આશ્રય કરે છે એટલે એના તરફ દ્રષ્ટિ કરીને હું ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ નિર્મળ છું એવા ભાવ સાથે પરિણમન કરે છે, બીજે ક્યાંય પોતાના ઉપયોગને જવા દેતા નથી, એ ધ્રુવ સ્વભાવમાં દ્રષ્ટિ કરીને બેસી ગયા છે એમ કહેવાય. પણ એનો આશ્રય નથી કરતા એટલે કે એવી દ્રષ્ટિ નથી કરતા, ધ્રુવ તરફ દ્રષ્ટિ જતી નથી, અને જે વર્તમાનમાં જે કંઈ પર્યાય છે એ પર્યાય તરફ દ્રષ્ટિ જાય છે, એટલે પર્યાયનો આશ્રય કર્યો. આશ્રય કરવો એટલે શું, એના તરફ લક્ષ કરવું, એના તરફ લક્ષ કરીને એમાં એકતા બુદ્ધિ કરવી, એનું નામ આશ્રય. તો જે લોકો આવા ધ્રુવ સ્વભાવ જે છે જે અબંધ છે એનો આશ્રય નથી કરતા, એટલે કે એ ધ્રુવ સ્વભાવ તરફ દ્રષ્ટિ ન કરતા જે વર્તમાનમાં પર્યાય છે એ પર્યાય તરફ દ્રષ્ટિ કરે છે અને પર્યાય સાથે એકતા બુદ્ધિ કરે છે, એવા જીવોને શું થાય છે કે એ વિભાવ ભાવ પૂર્વક પરિણમે છે, એવા ભાવને લીધે થઈને એમને ભાવ આશ્રવ થાય છે અને ભાવ બંધ થાય છે અને પછી દ્રવ્ય બંધ થાય છે. પછી તો એક પછી એક ચાલુ થઈ જવાનું, આશ્રવ થયો એટલે પછી બંધ પડવાનો છે, અને પહેલા ભાવ બંધ છે તો પછી એના નિમિત્તે પૂતગળનો દ્રવ્ય બંધ પણ પડશે. એટલે અહીંયા કહે છે કે તેઓને ભાવ બંધ અને દ્રવ્ય બંધ થતો, અહીંયા દ્રવ્ય બંધ થાય છે એમને. અને જે ધ્રુવ સ્વભાવનો આશ્રય કરે છે, જે ધ્રુવ સ્વભાવનો આશ્રય કરે છે તેઓને ભાવ અને દ્રવ્ય બંધ થતો નથી, જે નથી કરતા એમને એવો બંધ થાય છે. સમ્યક દ્રષ્ટિને પોતાની નબળાઈના કારણે અલ્પ બંધ થાય છે તેને ગૌણ ગણેલ છે. તો અહીંયા સ્પષ્ટતા કરી, સમ્યક દ્રષ્ટિને થાય છે બંધ પણ અલ્પ થાય છે. સમ્યક દ્રષ્ટિ કયા લેવલે છે એ જોવાનું. જો ચોથા ગુણસ્થાને છે સમ્યક દ્રષ્ટિ તો એને હજી ત્રણ કસાય રહ્યા છે, માત્ર એક અનંતાનું બંધી ગયો છે એટલે એના બંધ તો હશે. જો પાંચમે ગુણસ્થાને છે અને બે કસાય એને ગયા છે તો એને એના કરતા ઓછા બંધ પડશે. અને એ જ સમ્યક દ્રષ્ટિ મુનિ થયો છે, ચારિત્ર લીધું છે, ચારિત્ર અંગીકાર કર્યું છે, અને છઠ્ઠે સાતમે ગુણસ્થાને જે છે એ જયારે છઠ્ઠે છે અને એને શુભ ભાવ વર્તે છે તો જે બંધ પડશે તે કેવો બંધ પડશે? અલ્પ બંધ પડશે, અતિ અલ્પ બંધ પડશે. કેમ કે ત્રણ કસાય તો એના ગયા છે, માત્ર એક સંજોલન કસાય રહ્યો છે, તો એને લઈને જે બંધ પડે તો અતિ અલ્પ બંધ પડે. એટલે એ જે સમ્યક દ્રષ્ટિ જેવા ગુણસ્થાને જેવી રીતે છે, જે સ્થિતિમાં, એ પ્રમાણે એને બંધ પડશે. પણ એ બંધ કેવા છે? એ અનંત અનુબંધ કરાવે તેવા નથી. એટલે એને ગૌણ કરીને વાત કરી દીધી કે એ બંધ કરતા નથી, અપેક્ષાથી પેલા મિથ્યા દ્રષ્ટિ જેવા એને બંધ થતા નથી. બરાબર છે. હવે પાંચ મહિના પછી આગળ લઈએ ચોથું છે. તો સમયસાર ગાથા 312-315 માં પણ તે મુજબ જણાવ્યું છે. ગાથા 314 માં તો કહ્યું છે કે જ્યાં સુધી આત્મા પ્રકૃતિના નિમિત્તે ઉપજવું વણસવું છોડતો નથી ત્યાં સુધી તે અજ્ઞાયક છે, મિથ્યા દ્રષ્ટિ છે, અસંયત છે. બહુ સરસ વાત લીધી છે. ગાથા 312-315 સમયસાર, એમાં એવી રીતે જણાવવામાં આવ્યું છે. અને એમાં ખાસ કરીને ગાથા 314 લઈને કહે છે કે 314 એમાં કહ્યું છે કે જ્યાં સુધી આત્મા પ્રકૃતિના નિમિત્તે, પ્રકૃતિના નિમિત્તે એટલે કર્મનો ઉદય જે આવે છે, કર્મની પ્રકૃતિ એ નિમિત્ત કારણ છે, એના નિમિત્તે ઉપજવું અને વણસવું એટલે એ પોતે એમાં જોડાઈ જાય છે, એટલે એમાં એ રીતે ઉપજ્યો છે, એમાં એ આવ્યો છે, એનો એ કરતા થયો છે, ભોગતા થયો છે, એટલે એ ઉપજવું અને વણસવું એટલે એને એ છોડી ને ગયો છે, એનો એને નાશ કર્યો છે, એમાંથી એ નીકળ્યો છે. એ રીતે મૂળ તો એ કર્મની સાથે એ પોતે એકત્વ કરે છે કે હું આ કર્મને કારણે જન્મ્યો છું અને આ કર્મને કારણે આયુષ્ય કર્મ પૂરું થતા હું અવસાન પામું છું. આવી બુદ્ધિ જ્યાં સુધી એ રાખે છે ત્યાં સુધી એ જ્ઞાયક નથી. ઉપજવું અને વણસવું જે થઈ રહ્યું છે એ આત્માનું એના પોતાને કારણે છે, એ તો નિમિત્ત કારણ છે, પ્રકૃતિ જે છે એ તો નિમિત્ત કારણ છે, એ કંઈ એને કરાવે છે એમ નથી. અને એ રીતે બધી જ જગ્યાએ જન્મ લીધા પછીથી એ મૃત્યુ પામે ત્યાં સુધીમાં નાની નાની વસ્તુઓમાં પોતે એ કરતા પણ કરે છે, હું આ કરું છું, હું આ રીતે થયો, મેં એક્સરસાઇઝ કરી અને મારું શરીર બરાબર સુદ્ધ બનાવ્યું, મેં મારું વેઇટ ઘટાડ્યું. પહેલા 80 કેજી વેઇટ હતું, એની જગ્યાએ હવે એમ કે 60 કેજી મેં કર્યું, તો મેં કર્યું એટલે હું એ રીતે ઉપજ્યો. હું હવે વજન જે ઘટ્યું છે એ તો પૂતગળનું ઘટ્યું છે, એ તો શરીર એટલે પૂતગળ છે, એમાં આત્માને શું લાગે વળગે છે? પણ છતાં એમાં એમાં એ રીતે એકત્વ બુદ્ધિ કરે છે કે હું 80 કેજી માંથી 60 કેજી નો થયો, એ હું થયો છે નથી થયો, એ હું. એ દરેક વસ્તુમાં એને રોગ થાય છે તો એમાં હું રોગી થયો છું, મને આ રોગ થયો છે, એમ નથી સમજતો કે હું તો ભગવાન આત્મા છું, જે રોગની પરિસ્થિતિ જે દેખાઈ રહી છે એ તો પૂતગળમાં છે. બરાબર છે, અસાતા વેદનીનો ઉદય હોય એટલે એને પણ એમાં થોડું સાથે જોડાઈને દુઃખ થાય, પણ છતાં જો જ્ઞાની છે તો એ હળવાશથી લે છે, એને સમજે છે. કદાચ મોઢા ઉપર ફેસ ઉપર એને એવા એક્સપ્રેશન આવી જાય કે એને લાગે કે દુઃખ છે એને, પણ છતાં અંતરમાં તો એ માને છે કે ભાઈ એ બધું એ ક્ષણિક છે અને એ પૂર્વકર્મના ઉદયને લઈને છે, એમાં મારું કંઈ કરવું છે નહીં અને હું એમાં કંઈ કરી શકીશ એમ પણ નથી. એના કારણે જશે. પછી નિમિત્ત તરીકે ડોક્ટરની દવા ચાલે, નિમિત્ત તરીકે તો ગમે તે ચાલે, ફૂંક મારે ને તો પણ મટવાનું હોય તો મટી જાય, એ સમય એવો જ હોય છે. તો એ વાત કરે છે કે પ્રકૃતિના નિમિત્તે ઉપજવું અને વણસવું છોડતો નથી ત્યાં સુધી તે અજ્ઞાયક છે, જ્ઞાયક નથી, મિથ્યા દ્રષ્ટિ છે અને અસંયત છે. એ ભલે ગમે તેવું ચારિત્ર લઈને બેસી ગયો હોય પણ એ સંયમી નથી. સંયમ ક્યાં રહ્યો એમાં? એને એ પોતે જે નિમિત્ત છે એ નિમિત્ત સાથે જોડાઈ અને એકત્વ કરે છે, એ જ રીતે પોતે ઉપજી રહ્યો છે, વણસી રહ્યો છે, ત્યારે પછી એમાં એમાં ક્યાં ચારિત્ર ક્યાં રહ્યું? સંયત જોડાયેલો, જોડાયેલો જે હોય અને ન જોડાયેલો એ બધા સાથે જોડાયેલો જ રહે છે. એટલે અહીંયા એ વાત લીધી છે સમયસારની આ ગાથા 312-315 ની અંદર અને 314 ની ગાથાનું આ વાત લેવામાં આવી. તો આજનો સ્વાધ્યાય અહીંયા આપણે પૂરો કરીએ અને થોડુંક અસંયતની સાથે આપણે બીજી ચાર વસ્તુ છે એ બધાના અર્થ આપણે લઈ અને આવતી વખતે વાત કરીશું. થોડુંક અસંયત વિશે બીજું પણ થોડું સમજવા જેવું છે તો એની વાત બધા અબદ્ધ અસ્પષ્ટ એ સંયત એ બધું જે છે એ આપણે આવતી વખતે સમજીશું. તો આજનો સ્વાધ્યાય અહીંયા પૂરો કરીએ છીએ. કોઈને પ્રશ્ન હોય તો જય જીનેન્દ્ર. હવે શુક્રવારે ફરી પાછા મળીશું.